તારીખ 29/6/1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 62.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક, 6ઠો અધિકાર, કુદેવ કુગુરુ કુધર્મનું નિરાકરણ કર્યું છે. વિતરાગ જિનેન્દ્ર પરમાત્મા સિવાય, નિર્દોષ પરમાત્મા સિવાય સદોષ કોઈ પણ વ્યક્તિને દેવ કે ગુરુ તરીકે પૂજવા, માનવા, સ્વીકારવા એ શ્રદ્ધા જ્ઞાનનો વિપર્યાસ છે. કોઈ જૈન ધર્મનો કોઈનો પક્ષ કરવા માટે આ વિષય નથી કે ખાલી મંડન ખંડનના દ્રષ્ટિકોણથી પણ આ વિષય નથી, પણ આત્માના હિત અહિત સાથે આનો સીધો સંબંધ છે કે મિથ્યા માન્યતાથી જીવને મોક્ષ માર્ગ પામવો દુર્ગમ થઈ પડે છે, અથવા મોક્ષ માર્ગમાં પ્રવેશ થવો એને કઠણ થઈ પડે છે, દૂર ચાલ્યો જાય છે જીવ, પોતાના આત્મ સ્વરૂપથી દૂર જાય છે, આત્મ શાંતિથી દૂર જાય છે, આત્માના સુખથી દૂર જાય છે. એટલે આ વાત કહેવામાં આવે છે, કોઈ પક્ષ ખાતર કહેવામાં આવે છે એવી વાત આ નથી. એ વાત સ્પષ્ટ કરશે ટોડરમલજી સાહેબ કે જો તને કાંઈ નુકસાન ન થતું હોય તો અમારે કહેવાનું પ્રયોજન નથી, પણ આત્માને નુકસાનનું કારણ હોવાથી આ વાત કરીએ છીએ. 177 પાને ઉપરથી એ પ્રમાણે સર્વ કુદેવોને પૂજવા માનવાનો નિષેધ છે. એ પ્રમાણે જિનેન્દ્રદેવ સિવાય અથવા નિર્દોષ પરમાત્મા સિવાય, વિતરાગ સર્વજ્ઞ સિવાય કોઈ કુદેવને પૂજવા અથવા માનવા તેનો નિષેધ છે. જુઓ તો ખરા મિથ્યાત્મની મહિમા કે લોકમાં તો પોતાનાથી નીચાને નમતા પોતાને નિંદ્ય માને છે, પોતાથી હલકો હોય, નાનો હોય, નીચો હોય તો એને નમતો નથી, પણ અહીં મોહિત બનીને રોડા પર્યંતને પૂજતા પણ નિંદ્યતા માનતો નથી. અહીંયા મોહવશ માટીના ઢેફાને પૂજે છે, આ જાય છે ને કુંભારના ચાકને પૂજવા, માટીને પૂજવા જાય છે ને લગ્ન વખતે, રાગાતા ગાતા જાય છે કે નહીં, કેમ કેમ કરવાથી ભૂલું થશે, કાંઈ આગળ પાછળનો વિચાર નથી, બધાએ એમ કર્યું છે, બધા એમ કરતા આવ્યા છે, ઘણા આવું કરે છે, માટે આપણે પણ કરવું જોઈએ, કાંઈ વિચાર આગળ પાછળનો કોઈ નથી. અને એમને ઓગે ઓગે મિથ્યા શ્રદ્ધાને અનુસરે છે, ચાકડાને પૂજે, ત્યાં માટી હોય એને પૂજે. શું બધું ભૂસાઈ ગયું છે, જે જૂની વાત છે, સાચી વાત છે, ભૂસાઈ ગઈ અને સાપ ગયા ને લીસો ટારિયા. લોકમાં પણ જેનાથી પોતાનું કાંઈ પણ પ્રયોજન સિદ્ધ થતું જાણે તેની જ સેવા કરે છે, લોકમાં પણ જ્યાંથી પોતાને ગરજ હોય ત્યાં તો એની સેવા કરે, પણ મોહિત બની કુદેવોથી મારું પ્રયોજન કેમ સિદ્ધ થશે તેનો વિચાર કર્યા વિના જ કુદેવોનું સેવન કરે છે, વગર વિચારે માની લે છે. એનું નામ અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. શ્રદ્ધાને અંધશ્રદ્ધા શા માટે કહી કે વગર વિચારે સ્વીકારી લીધું છે શ્રદ્ધામાં કે આ કુદેવને પૂજવા જેવા છે. કોઈ એમ કે ભાઈ મવડી જઈને હુખડી ચડાવ્યો ને તમારે તકલીફ છે એ મટી જશે. કેવી રીતે મટે એ તો પૂછ એમને. અરે ભાઈ ઘણાને થયું છે, હવે ઘણાને થયું છે કે નથી થયું તેમ તો એમને જ માની લેશ ને, અને થયું હોય તો એના પૂર્વકર્મ ના ઉદય થયું છે, બીજું કોઈ કારણ નથી. પણ મોહિત બનીને કુદેવોથી મારું પ્રયોજન કેમ સિદ્ધ થશે તેનો વિચાર કર્યા વિના જ કુદેવોનું સેવન કરે છે. વળી આ કુદેવોનું સેવન કરતા હજારો વિઘ્ન થાય તેને તો ગણે, એમ કરતા તકલીફ પડે તો ગણે
નહીં.
હા ગમે ત્યાં વિયો જાય, બધી બધી તકલીફ સહન કરીને કરે, જેટલી તકલીફ પડે કાંઈ વાંધો નહીં, આપણને લાભ થશે, આપણા ઉપર દેવ દેવી પસંદ થશે એવી આશાથી. એને તો વિઘ્ન ને તો ગણે નહીં. અને કોઈ પુણ્યના ઉદયથી ઇષ્ટકારી થઈ જાય, શું દેવના કરવાથી નહીં હો, પુણ્યના ઉદયથી ઇષ્ટકારી થઈ જાય ત્યારે એમ કહે કે આ દેવના સેવનથી આ કાર્ય થયું, જો અમે માનતા રાખી તે માટે અમારું કાર્ય થયું. જ્યાં ચડાવે કુદેવને માથે ચડાવે. કુદેવાદિકના સેવન કર્યા વિના જે કાર્ય ઇષ્ટ કાર્યો થાય તેને તો ગણે નહીં, પાછી માનતા ન રાખી હોય છતાંય ક્યાંય સફળતા થાય તો એને તો એનો વિચાર એ ન કરે કે આપણે તો આમાં કાંઈ એને સંભાર્યા નહોતા, તો આ બહુ સીધું ઉતરી ગયું અંધાર્યું. પણ કોઈ અનિષ્ટ થાય તેને કહે કે આનું સેવન કર્યું નહીં તેથી અનિષ્ટ થયું, કામ બગડે ત્યારે કે જો આપણે એને સંભાર્યા નહીં ને ભૂલી ગયા ને આપણે એને હતા થઈએ એટલે આપણે આપણું એક વખત બગાડ્યું છે, હવે પાછા આપણે એની સેવા કરશું એટલે વળી પાછું બધું સરખું થઈ જશે. હા ગણેશની સ્થાપના કરવી ભૂલી ગયા, મુરત જોડાવવું ભૂલી ગયા, ફલાણું થઈ ગયું, ઢીકણું થઈ ગયું, શું એટલું પણ વિચારતો નથી કે જો ઇષ્ટનિષ્ટ કરવું તેના જ આધીન હોય તો જે તેમને પૂજે બધું ઇષ્ટ જ થવું જોઈએ, તથા કોઈ ન પૂજે તેનું બધું બગડી જવું જોઈએ, પણ એ તો પ્રત્યક્ષ જોવામાં આવતું નથી, પણ તેવું દેખતો દેખાતું નથી. દ્રષ્ટાંત આપ્યો છે, કારણ કે શીતળાને ઘણી માનવા છતાં પણ કોઈને ત્યાં પુત્રાદી મરતા જોઈએ છે. શીતળા નીકળે એના વંશ પરંપરાથી શીતળાને માનતા હોય, છતાં પણ એ શીતળા નીકળે, તથા કોઈ ન માનતા હોય, ફોરેનમાં તો કોઈ માનતા નથી, શીતળા જેવું છે જ નહીં પશ્ચિમના દેશોમાં, છતાં ત્યાં કાંઈ થતું નથી, એને જીવતા જોઈએ છે. માટે શીતળાને માનવી કે કોઈને પણ માનવી કાંઈ પણ કાર્યકારી નથી. એ જ પ્રમાણે સર્વ કુદેવોને માનવા કાંઈ પણ કાર્યકારી નથી, કોઈ લાભનું કારણ નથી. સંયોગમાં સુખ બુદ્ધિ છે, અને કોઈ એમ કે આટલું કરો તો તમને આથી વધારે ફાયદો થાય, બસ લોભ ને તો કઈ થોભ નથી ને વિચાર શક્તિ નથી, આ માણસ ધૂતાતા નથી, પૈસા ડબલ કરી દઉં, દાગીના તમારા હોનું હોનું આપો તો હોનું વધારી દઉં, ફલાણું કરી દઉં, શું આમ કેવી કેવી યુક્તિ પ્રયુક્તિઓ કરે છે. બેંકમાં પૈસા લેવા ગયો, જુઓ તમારા પૈસા પડી ગયા એમ કરીને પોતે ફગાવ્યા હોય, આ તમારા પડી ગયા છે એમ કે, એ 10-20 રૂપિયા લેવા જાય તો હજારો જાય, આટલું આટલું મોટું નુકસાન થાય છે. ભૂલ ભૂલ તો વગર વિચાર જ કરે છે જી, થોડાક લોભમાં કેટલું મોટું નુકસાન કરે છે એની એને ખબર નથી. એને નુકસાન દેખાતું નથી એમ કે છે. પ્રશ્ન કરે છે કે કાર્યકારી ભલે ન હોય, ભલે એ લાભ ન કરી દેતા હોય, પણ એને માનવાથી અમારો બગાડ તો કાંઈ નથી ને બીજું તો કાંઈ નુકસાન નથી ને. અમે અહીંયા માની ને અહીંયા માની જૈન મંદિરમાં જઈએ ને અંબાજીના મંદિરમાં પણ જઈએ, અમને કઈ અમને શું એમાં નુકસાન શું, આપણે એમાં કઈ બગડતું તો નથી આપણું એમ. ઉત્તર, જો બગાડ ન થતો હોય તો અમે શા માટે નિષેધ કરીએ? જો નુકસાન ન થતું હોય તો એને શા માટે નુકસાન કરીએ? તો શા માટે તો એનું ના પાડીએ અમે? પરંતુ તેમને માનવાથી, એવી માન્યતાઓથી, શું કુદેવ, કુગુરુ, કુશા, કુધર્મ, જ્યોતિષ, મંતર, તંત્ર, જંતર બધું લઈ લેવું આમાં, શું એમને માનવાથી એક તો મિથ્યાત્વ આદિ દ્રઢ થાય, અને મિથ્યાત્વ આદિ એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર દ્રઢ થાય, અને એ દ્રઢ થવાથી મોક્ષ માર્ગ દુર્લભ થઈ જાય. તને સાચી વાત નહીં સમજાય, સાચું કહેનારા મળશે તો તું માનીશ નહીં, એટલે તને ખરો આત્મલાભ થવાનો પ્રસંગ આવશે ત્યારે તું ઊંધો ચાલીશ, કેમ કે તારી માન્યતા ઊંધી થઈ ગઈ છે ને પછી સીધું થવા પડશે. મોક્ષ માર્ગ દુર્લભ થઈ જશે અથવા મોક્ષ માર્ગ દુર્ગમ થઈ જશે અથવા મુશ્કેલ થઈ જશે, દૂર થઈ જઈશ મોક્ષ માર્ગથી, અને એ સૌથી મોટો બગાડ છે. આ સૌથી મોટો નુકસાન આ છે. એક હજાર વાર જૈન મંદિરમાં જાય અને પછી એક વાર કુદેવના મંદિરમાં જાય તો 999 તો જમે રહ્યા કે ન રહ્યા, એકની સામે એક, એકની સામે એકનો છેદ ઉડે કે એકની સામે 1000નો છેદ ઉડી ગયો. 50-100 બાલદીથી હોજમાં પડીને ના લ્યો ઠીક, પછી ગટરમાંથી એક ટમ્બલર માથે રેડી દે ગટરના પાણીનો, આટલે બધી ડોલથી નાયો તો ને કે બધું થઈ ગયું હરખું
થઈ ગયું,
એક થોડાક માં બધો ભોળ્યો ભળી જાય છે. ઘણી ગડબડ છે, હું શું છે, સાચી વાતનો પ્રચાર નથી, સત્યનો પ્રચાર ઘટી ગયો છે, અસત્યનો પ્રચાર બહુ છે, અને જીવ સંયોગના સુખનો લોભી ને લાલચું છે એટલે સહેજે ઢળી જાય છે. અનાદિનું મિથ્યાત છે એ પુષ્ટ થતા વાર લાગતી નથી. એક તો એ મોક્ષ માર્ગ દૂર થઈ જાય છે એ મોટું નુકસાન છે, બીજું એનાથી પાપ બંધ થાય છે. એ વખતે પણ તને પુણ્યનો બંધ થતો નથી, પાપનો બંધ થાય છે એમ કે છે, અને તેથી ભાવિમાં દુઃખ પામી અને એના ફળમાં જે કર્મફળ પાપનો ઉદય આવશે એમાં તો દુઃખી થઈશ, બીજું કાંઈ એમાં સુખી નહીં થાય. અત્યારે દુઃખી છો, દુઃખ મટાડવાનો ખોટો ઉપાય કરીશ તો વધારે દુઃખી થઈશ એમ કેવું છે. શું એમ માને કે આપણને કાંઈ વાંધો નથી એમાં શું નુકસાન છે? એવું નથી, ઘણું મોટું નુકસાન છે. વર્તમાનમાં નુકસાન છે અને ભાવિમાં પણ નુકસાન જ છે.
એટલે
શેના માંગલિક
માં
પૂજા કરવામાં, પણ શા માટે એ મોટી વાત છે આમાં. એના માટે કે આ આ ઘરમાં આપણે સુખી રહીએ એના માટે ન કરવું જોઈએ. અહીંયા રહેશું તો આપણે સુખી થશું અને આ મકાનમાં આપણે કાયમ માટે સુખી થઈને રહી શકશું. માટે ભગવાનની પહેલા પૂજા કરી લ્યો, એવું નહીં રાખવું. શું કર્મ અનુસાર થશે? મારે તો આપણા પૂજ્ય દેવ છે એનું સ્મરણ કરવું છે, સ્મરણ કરવું છે, એમની પૂજ્યતા અર્થે સ્મરણ કરવું છે, એમના જેવા થવા અર્થે સ્મરણ કરવું છે. એમ વાત છે ખરેખર. એ તો સ્પષ્ટીકરણ એટલે કરાવે છે કે ઊંડે ઊંડે પણ જીવને રહી જાય છે કે આપણે આ જગ્યા લીધી છે, એ જગ્યામાં આપણે સુખી થઈએ. માન્યતા ઊંધી માન્યતા એવી પડી છે ને, એમ વાત છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા હું મારા ઈષ્ટદેવનું સ્મરણ કરું, એટલા અર્થે કે તે પૂજ્ય છે, પવિત્ર છે, અને આત્માની પવિત્રતાનું સ્મરણ લાવવા અર્થે એમને હું સ્મરણમાં લઉં છું, એમ હોવું જોઈએ.
ચોખ્ખું
લીખ્યું છે. હા, તો બહુ સ્પષ્ટ કરવા જેવો વિષય છે, એટલે જેથી પોતે સાચા દેવની માન્યતામાં પણ ભૂલ કરે. દેવને માનતા નથી, પણ જિનેન્દ્ર દેવની પૂજા તો કરીએ ને, એમાં હું માનતો છે. પણ આશા અપેક્ષા શું રાખી છે એના ઉપર આધાર. વિતરાગ દેવની પૂજા નથી કરી, પણ તારી આશાઓની પૂજા તે કરી છે, તારી અપેક્ષાઓની પૂજા કરી છે, વિતરાગની પૂજા નથી કરી, એમ છે ખરેખર. હજી બીજો પ્રશ્ન એ ઉઠાવવા જેવો છે કે ભાઈ, લૌકિક પાપ કરતા આ પાપ તો ઓછું ને. આપણે ટીવી જોઈએ છીએ, સિનેમા જોઈએ છીએ, આપણે સંસારના બધા કાર્યોમાં પાપ તો થાય છે, એના કર્યા કરતા તો આ કુદરને માની એ પાપ ઓછું ખરું કે
નહીં?
ઓલામાં મિથ્યાત્વના પોષણ સહિતનું પાપ નથી, આમાં મિથ્યાત્વના પોષણ સહિતનું પાપ છે, માટે આ મોટું પાપ છે. ઓલું પાપ છૂટતા વાર નહીં લાગે, આ પાપ નહીં છૂટે જલ્દી, એવું મોટું નુકસાન છે આની અંદર. સમજણ ઓછી હોય અથવા સમજણની વિપરીતતા હોય ત્યારે આવી બધી ભૂલ થાય અને આત્મા પોતાને નુકસાન કરે છે. પ્રશ્ન કર્યો છે કે મિથ્યાત્વાદી ભાવ તો અતત્વ શ્રદ્ધાનાદિક થતા થાય, તથા પાપ બન્યો કરતા, પણ આમને માનવાથી મિથ્યાત્વ અને પાપ બંધ કેવી રીતે થાય? એમાં અમે કઈ પાપ કરતા એવું તો લાગતું નથી. ભલે તત્વ શ્રદ્ધાંત તો અમારું બરાબર છે, નવ તત્વની વ્યાખ્યા તમે કહો તો બરાબર, કડકડાટ બોલી જઈએ, તમને સમજાવી દઈએ કે સંવર કોને કહેવાય, આશ્રવ કોને કહેવાય. ઠીક, આમાં અતત્વ શ્રદ્ધાન હોય તો અમને મિથ્યા થાય, આમાં હનુમાનજીને માનવા કે માં કે અમને તેલ ચડાવવામાં મિથ્યા થાય એવું છે. શું આવ્યું હતું ને હનુમાનજીને તેલ ચડાવવું નહીં, એવું તું નહીં. શું હાલ સત્યનારાયણની કથાનું ચાલે છે કે નહીં? બહુ મોટી ધમાલ ચાલે છે મુંબઈમાં, મહારાષ્ટ્રમાં વધારે માન્યતા છે. મહારાષ્ટ્રમાં સત્યનારાયણનું વધારે છે, ને બંગાળમાં નવદુર્ગાને મહાકાળીનું ને માતાનું વધારે છે. ઉત્તર મધ્ય ગુજરાતમાં એ માતાનું વધારે છે, જરા ઉત્તર ગુજરાતમાં. શું તો કે એમાં મિથ્યાત્વ નથી ને પાપ બંધે દેખાતો નથી ને મિથ્યાત્વ દેખાતો નથી એમ કે છે ઉત્તર. કે પ્રથમ તો પરદ્રવ્યોને ઈષ્ટ અનિષ્ટ માનવા એ જ મિથ્યાત્વ છે. પ્રથમ તો પરદ્રવ્યોને ઈષ્ટ અનિષ્ટ માનવા એ જ મિથ્યાત્વ છે. કારણ કે કોઈ દ્રવ્ય કોઈનું મિત્ર ને શત્રુ છે જ નહીં, કોઈ ભલું બરું કોઈનું કરતું નથી. આ માનવું એ મિથ્યાત્વ છે. એ માન્યતાને દ્રઢ કરવા માટે તો કુદેવ કુગુરુ કુધર્મનો આશ્રય લે છો. વળી જે ઈષ્ટ અનિષ્ટ પદાર્થ મળે છે તેનું કારણ પુણ્ય ને પાપ છે. પુણ્ય ને પાપના ફળમાં મળે છે એ તો સંયોગો. તો માટે જેમ પુણ્ય બંધ થાય પાપ બંધ ન થાય તેમ કરો તો જુદી વાત છે. જો કર્મના ઉદયનો પણ નિશ્ચય ન હોય એટલે કર્મની થિયરી પણ તમને ન સમજાતી હોય કે કરો એવું પામો તો, અને કેવળ ઈષ્ટ અનિષ્ટ બાહ્ય કારણોના સંયોગ વિયોગનો ઉપાય કરે તો પણ કુદેવને માનવાથી ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કાંઈ દૂર થતી નથી. જો કર્મના ઉદયનો પણ નિશ્ચય ન હોય અને કેવળ ઈષ્ટ અનિષ્ટ બાહ્ય કારણોના સંયોગ વિયોગનો ઉપાય કરે, કર્મના ઉદયને તો સમજે નહીં અને બાહ્ય કારણને ગોતે તો એમાંથી એ બાહ્ય કારણમાંથી કુદેવ બાજુ લપસીને જાય છે. શું તો પણ તે કુદેવને માનવાથી ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કાંઈ દૂર થતી દૂર તો થતી નથી, ઉલટાની પરંતુ કેવળ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. એ ઈષ્ટ અનિષ્ટ પણ વધારે દ્રઢ થઈ જશે, પોષણ મળશે, તેથી પુણ્યબંધ પણ થતો નથી અને પાપ બંધ જ થાય છે. એ કુદેવો કોઈને ધનાદિક આપતા કે ખૂંચવી લેતા જોવામાં આવતા નથી. શું કોઈને આપવા આવ્યા હોય કે કોઈનું લઈ જવા આવ્યા હોય એવું તો જોવામાં આવતું નથી, તેથી બાહ્ય કારણ પણ નથી. ખરેખર તો એ બાહ્ય કારણ પણ નથી. માન્ય રીતે માણસ કોઈ રોગ થાય ને દવા લે તો હજી કઈક બુદ્ધિ ચલાવી કહેવાય, પણ રોગ થાય ને ભગવાન પાસે માગવા જાય કે મારો રોગ મટાડો એ વાત તો કઈ બરાબર નથી. શું આમ તો એમ કે ભાઈ ઘરમાં મોટા હોય એને આપણે કામ ન સોંપાય, આપણા પૂજ્ય હોય એને આપણી સેવા ન કરાવાય, કરાવાય કે ન કરાવાય? આ દેવ પૂજ્ય છે અને એની પાસે સેવા કરાવે છે. શું દેવ પૂજ્ય છે ને એની પાસે પૂજા કરે છે, એનો અર્થ કે પૂજ્ય છે અને પાછું એમ કહે છે કે તું મારી સેવા કર. કાં તો એને વૈદ્ય ડાક્ટર બનાવે છે, કાં તો એને બીજી રીતે પણ નોકર ચાકર બનાવે છે. સીધી વાત તો એ છે. એમાં વિતરાગ દેવ ની સામે જોઈને માગે તો સર્વજ્ઞ ને ખાવણી થી હંજવારી કાઢવાની વાત કરવા જેવી થઈ. શું તેથી બાહ્ય કારણ પણ નથી એ એટલે એટલી બધી ઓછી સમજણ છે એમાં. તો એની માન્યતા શા માટે કરવામાં આવે છે? જ્યારે અત્યંત ભ્રમ બુદ્ધિ થાય, હું મિથ્યાત્વ બહુ વધી જાય. આ બધા ક્યારે થાય? કુદેવને માનવાના પ્રસંગ કે મિથ્યાત્વ જીવનું ઘણું વધી જાય, અત્યંત વધી જાય, અને જીવાદિ તત્વોના શ્રદ્ધાન જ્ઞાનનો અંશ પણ ન હોય ત્યાં તો. હું ધારણા હોય બીજી વાત છે, શ્રદ્ધાનનો તો અંશ પણ ત્યાં નથી. તથા રાગ દ્વેષની અત્યંત તીવ્રતા હોય, શું રાગ દ્વેષની પણ અત્યંત તીવ્રતા ત્યાં થાય છે, ત્યારે જે કારણ નથી તેને પણ ઈષ્ટ અનિષ્ટનું કારણ માને છે અને ત્યારે જ કુદેવોની માન્યતા થાય છે. એ ઈષ્ટ અનિષ્ટપણાની માન્યતામાં વધારો કર્યો છે અને ઘટાડો કર્યો નથી. તીવ્ર રાગ દ્વેષ થવાની એ પૂર્વ ભૂમિકા છે અને એમાંથી પછી બધા દોષ ઉત્પન્ન થઈ જાય છે. એ પ્રમાણે તીવ્ર મિથ્યાત્વાદી ભાવ થતાં મોક્ષ માર્ગ અતિ દુર્લભ થઈ જાય છે. થોડો દુર્લભ ન થાય, અતિ દુર્લભ થઈ જાય છે એમ લે છે. જુઓ શું મોટું નુકસાન આ છે કે સાચી વાત તને ગળે ઉતરશે નહીં, અથવા સત્યવાત તત્વની પરમ સત્યવાત તને રૂચશે નહીં, તને ત્યાં બેહવું નહીં ગમે, સાંભળવું નહીં ગમે, વિચારવું નહીં ગમે, ત્યાંથી તું દૂર ભાગીશ. શું એ તો અહીંયા સંયોગની તીવ્ર રૂચિવાળાને અસંગ તત્વની વાત, આત્માની વાત રૂચતી નથી. એને કલાક આવે તો એમ થાય કે સજા થઈ ગઈ એમ લાગે, ક્યાંક આવી ચડ્યા હોય તો એને સજા થઈ ગઈ હોય એવું લાગે. હવે આગળ કુગુરુના શ્રદ્ધાનાદિકનો નિષેધ કરીએ છીએ. હવે અત્યાર સુધી દેવની વાત કરી, હવે ગુરુની વાત કરશે. બહુ ખુદી ખુદીને કાઢ્યું છે, હરખાઈનું ગડબડ રહી જાય ને એટલા માટે. જે જીવ વિષય કષાયાદિક અધર્મરૂપ તો પરિણમે છે, એ તો એના પરિણામ કેવા છે, વિષય કષાયના પરિણામ તો છે, અને માનાદિકથી પોતાને ધર્માત્મા મનાવે છે. શું ગુરુ થાપે નો આ છે ને, અહીંયા આપણા ગામમાં બહુ ચાલે છે આવડા, પેલા સીતારામ બાપા, સીતારામ શું કે બજરંગદાસ બાપાનું હાલે છે. ચેઇન સ્મોકર હતા, એકવાર જઈ ચડ્યા હતા એ બાજુ બગદાણાભાઈના આશ્રમમાં, અને બોલવાના કાંઈ ઠેકાણા નહીં, ગમે એવી ગાળો કાઢી નાખે, મંડી પહેરતા ના, આખું ખીચું બીડીઓથી ભરેલું હોય, એક પછી એક ફૂંક્યા જ કરે. વિષય કષાયના પરિણામ ચોખ્ખા હોય, શું તો વ્યસન છે, પણ માનાદિકથી પોતાને ધર્માત્મા મનાવે, બીજા માને છે ને એ પોતાને મનાવે છે. શું એ ધર્માત્મા યોગ્ય નમસ્કાર આદિ ક્રિયા પણ કરાવે છે, અને આશીર્વાદ આપે, નમસ્કાર કરે અને આશીર્વાદ આપે, એ બધા માને છે, એ કારણે માને છે. શું આમાં એનો ફોટો લગાડ્યો, થોડું ઘોઘામાં આવ્યું છે ને સુરત જવા માટેનો, અહીંયા ફોટો એને લગાડ્યો છે, માન કોક માન ભગત હશે માનનાર. હા બજરંગદાસ નામે આપ્યું છે, એટલે ઠીક, એમની હેતીમાં એટલા નહોતા માનતા લોકો, એમના દેહાંત પછી લોકો બહુ માનતા થઈ ગયા, ગમે તે કારણ બન્યું, પણ એ પછી અહીંથી જ્યાં હયાતીમાં એટલા માનતા, અમે તો નામે સાંભળેલું નહીં, એમ તો કુદરતી રસ્તેથી નીકળેલા ને જઈ ચડેલા ધંધાર્થે, બહુ વધી ગયું તો કેમ, ચમત્કાર છે, કાંઈક આપે છે, કાંઈક એનાથી લાભ થાય છે. હા હા મૌન મૌન એમનું નામ બીજું છે કઈક, હરિહર, હરિહર મુનિ, હરિહર મુનિ કહેવાના છે. હા એ અમે ત્યાં રહેતા હતા એટલે ખબર છે, 10 વર્ષ ત્યાં રહ્યા છે ને ભાદીબેન શેરીમાં, ત્યાં જ રહેતા હતા એ, અને અમારે પાડોશી હતા એને ત્યાં આવતા હતા, એની દુકાને આવતા હતા, એના ઘરે આવતા, બોલતા નહીં, પાટી રાખતા હતા, પાટી રાખીને વાતચીત કરે, લખીને વાતચીત કરતા હતા. હું અત્યારે મોટું મંદિર બાંધ્યું છે ને આ બાજુ, હા હા કાળીયા બિલ્ડિંગ, હા લ્યો એ કેવું થઈ ગયું, વાત વાતમાં થઈ ગયું, એ તો કથા બધી સાંભળવા જેવી છે, એવી કેવી વિચિત્ર કથા છે. શું પણ હાલે છે જગતમાં આ બધા હંભગ હાલ્યા જ કરે છે. શું લોભિયા હોય ત્યાં ધોતાર્યા ભૂખે ન મરે, એના જેવું છે, એ કહેવત પ્રમાણે છે. ઠીક, જરા 8-10 કરોડ નો ખર્ચો કર્યો છે, ક્યાંનું કામ હાલતું નથી, બંધ રાખવી પડે છે. શું હા એ મોટો ચમત્કાર છે, છતાંય એને માને છે એ ચમત્કાર છે, જરાય બુદ્ધિ કોઈ હલાવતું નથી. આ તો એમ કે ગુરુ છે પોતે વિષય કષાયના એને પરિણામ છે, કેવા ગુરુ છે, વિતરાગ ગુરુ સિવાય વિષય કષાયના પરિણામ હોય હોય ને હોય, એક ભાવલિંગી સંત હોય એને વિષય કષાયના પરિણામ ન હોય. બાકી વિષય કષાયના પરિણામ હોય હોય ને હોય જ, શું ઓછા વધતા પ્રમાણમાં આવ્યા વગર રિયેની પરિસ્થિતિ હોય જાય ક્યાં? એને મિત્રાગતા પ્રગટ કર્યા વિના રાગ દ્વેષ જાય ક્યાં? અનાદિના છે તો ચાલો, છતાં પોતાને ધર્માત્મા યોગ્ય નમસ્કાર આદિ ક્રિયા કરાવે છે. કિંચિત ધર્મનું કોઈ અંગ ધારી મહાન ધર્માત્મા કહેવડાવે છે. શું ધર્મનું કોઈ પણ વાત પકડે, કાં તો બારમાં ત્યાગ હોય, કાંઈ ને કાંઈ એવું એક અંગ હું તાને બેસે તો એ બધા કુગુરુ જાણવા. કારણ કે ધર્મ પદ્ધતિમાં તો વિષય કષાય આદિ છૂટતા જે ધર્મ ધારે, અસ્થિનાથી બે લીધી છો, ધર્મ ધારણ કરે એમ નહીં, વિષય કષાય આદિ છૂટતા જે ધર્મ ધારે, તેનું જ પોતાનું પદ માનવું યોગ્ય છે. ધર્મ ધારણ કરે અને જેટલા વિષય કષાય છૂટા હોય એ પ્રમાણે જ પોતાનું પદ માને, બાકી બીજી રીતે માને તો એ પોતાને કુગુરુ તરીકે માને ને મનાવે છે. જયારે હવે કુ અપેક્ષક, અમે જૈનમાં ત્યાં શું કરીએ? અમારા એ ગુરુ કહેવાય છે, અમારા સાધુ કહેવાય છે, એનું શું કરવું? તો કે એને છોડી દેવા. એનું શું કરવું? શું એને છોડી દેવા? કુળ અપેક્ષા એ ગુરુપણાનો નિષેધ. ત્યાં કોઈ તો કુળ વડે પોતાને ગુરુ માને છે, શું કુળમાં જન્મા છે તો કુળને કારણે માને છે. અમારા બાપ દાદા એને ગુરુ માનતા હતા. અમારા જેટલા કોઈ અમારા સંપ્રદાયમાં બધા દીક્ષા લઈ કે ત્યાગ કરે બધાને અમારે ગુરુ માનવાના હોય છે. તેમાં કેટલાક બ્રાહ્મણાદિક તો કહે છે કે અમારું કુળ જ ઊંચું છે તેથી અમે સર્વના ગુરુ છીએ. ઠીક, બ્રાહ્મણ હોય છે તો ત્યાંથી શરૂ કરે છે, પણ કુળની ઉચ્ચતા ધર્મ સાધન થી છે. કુળમાં જન્મ એથી કાંઈ એની ઊંચાપણું છે નહીં, એ તો ધર્મ સાધન કરે અને વિષય કષાય છોડે તો એને પૂજ્યતા લાગુ પડે છે. કેમ કે ધર્મ તો પવિત્ર છે, પવિત્રતા પ્રગટ થાય તો અપવિત્રતાનો નાશ થાય, અપવિત્રતાનો નાશ ન થાય ને પવિત્રતા પ્રગટ થાય એ બે વાતને કાંઈ મેળ ખાતો નથી. જો કોઈ ઉચ્ચ કુળમાં ઉપજીને હીન આચરણ કરે તો તેને ઉચ્ચ કેવી રીતે માનીએ? ઉચ્ચ કુળમાં જન્મ હોય પણ એનું આચરણ તો હીણું હોય. જો કુળમાં ઉપજવાથી જ ઊંચપણું રહે તો તે માંસ ભક્ષણ આદિ કરવા છતાં પણ તેને ઊંચ માનો, પણ એમ બને નહીં. આ તો એ જમાનામાં બ્રાહ્મણ નું જરા વધારે હતું, શાસ્ત્ર જયારે લખાણો છે અત્યારે તો કોઈ બ્રાહ્મણ બ્રાહ્મણ ને ગણતું નથી. કેમ કે અત્યારે તો બ્રાહ્મણ ની બધી રીત પાતે કોઈ રહી નથી. એ જમાનામાં બહુ 100-200 વર્ષ પહેલા તો બ્રાહ્મણો ચુસ્ત હતા. અમે બ્રાહ્મણ ગણાઈએ એ બ્રાહ્મણ ની રીતે જ રહીએ. કોઈનું એઠું જૂઠું કોઈના ઘરનું પાણી ન પીએ, પાણિયાના ઘરનું પાણી ન પીએ, કોઈના ઘરનું ન પીએ. હું અમે સૌથી ઊંચા ને એ જાતનું બધા એના સંધ્યા પૂજા આ તે બધું નીતિ નિયમ બધું કરતા એ વાતને જમાના. અત્યારે તો દારૂ પીએ છે બધા, અત્યારે તો પરદેશ જાય છે એનું તો બધું વાત જ મૂકી ગયું. બ્રાહ્મણ હોય પરદેશ ગયા હોય બૈરા હોય તો દારૂ પીએ, સિગારેટ પીએ, ચિરૂટ પીએ. સ્ત્રીઓ બ્રાહ્મણની દીકરી હોય ત્યાંની જેમ બધું થઈ ગયું. ત્યાં કહે છે કે એને જો મને કુળથી ઊંચા માનવા હોય તો હજી એને ઊંચા માનો, હજી પાછા એવા અંધશ્રદ્ધાળુ હોય તો ગમે એ કરે. બ્રાહ્મણ તો છે ને એમ કે પાછા, અરે બ્રાહ્મણ ના દીકરો, અરે બ્રાહ્મણ બ્રાહ્મણ છે ભાઈ એમ કરે ત્યાં થઈ રહ્યું. પાછું કહે છે કે એ રીતે એના આચાર વિચારથી ઊંચપણું માનીએ, કુળથી માનવું જોઈએ નહીં. ભારત ગ્રંથમાં પણ અનેક પ્રકારના બ્રાહ્મણો કહે છે. શું ત્યાં જે બ્રાહ્મણ કોઈ કાંઈ થઈ ચાંડાલ કાર્ય કરે તેને ચાંડાલ બ્રાહ્મણ કહેવાય એમ કહ્યું છે. આ બધા શાસ્ત્રો એમણે વાંચ્યા છે. બ્રાહ્મણો એને કોઈ નીચ કાર્ય કરે તો એને ચાંડાલ બ્રાહ્મણ કહેવામાં આવ્યા છે.
જો કોથી જોજ પણ રહે તો એવી હિંસંજ્ઞા શા માટે આપે? ત્યાં ધર્મ ધર્મગ્રંથોમાં તો એ બધી ચર્ચા કરીને એનો નિષેધ કર્યો છે, એમના ગ્રંથોમાં પણ એનો નિષેધ કર્યો છે. તો તમે એને શ્રદ્ધાથી ક્યાં એને માનો એમ કે છે. વૈષ્ણવ શાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે કે વેદ વ્યાસ આદિ માછલી આદિ થી ઉભ્યા તો ત્યાં કુળનો અનુક્રમ કેવી રીતે રહ્યો એ ઉત્પત્તિ માને છે. ત્યાં માછલી થી એમનો જન્મ માન્યો છે. ત્યાં તો ઊંચું કુળ રહ્યું નહીં, તમે કુળને માનતા હોય તો એમને તમે કેવી રીતે માનો છો એમ કે છે. તથા મૂળ ઉત્પત્તિ તો બ્રહ્માથી કહે છે. તેથી સર્વનું એક જ કુળ છે, ભિન્ન કુળ ક્યાં રહ્યું? બ્રહ્માએ આખી સૃષ્ટિ ઉત્પન્ન કરી તો બધા એક જ બ્રહ્માના પુત્રો થયા. તમે ઊંચું નીચે ક્યાંથી લઈ આવ્યા? ભલે ઉચ્ચ કુળની સ્ત્રીને નીચ કુળના પુરુષથી તથા નીચ કુળની સ્ત્રીને ઉચ્ચ કુળના પુરુષથી સંગમ થતા સંતતિ થતી જોવામાં આવે છે, ત્યાં ઉચ્ચ નીચ કુળનું પ્રમાણ ક્યાં રહે છે? કે ક્યાંય કુળનું પ્રમાણ તો રહેતું નથી. આ તો કુળનું તો હવે અત્યારે ભૂસાઈ ગયું છે, પણ એક જમાનામાં કુળનું પણ બહુ જ પકડ હતી અંધશ્રદ્ધામાં. એટલા માટે આ નિરાકરણ એમણે કર્યું છે. અત્યારે તો કાંઈ બધી પ્રજા જ કોસ્મોપોલિટન જેવી છે. શું પ્રશ્ન? જો એમ છે તો ઉચ્ચ નીચ કુળનો વિભાગ શા માટે માનો છો? શું જો ઉચ્ચ કુળ નીચ કુળ જેવું ન હોય તો તમે આ વાત શું કરવા કરો છો? ઉચ્ચ કુળની ને નીચ કુળની, કોઈ ઉચ્ચ કુળ નથી ને કોઈ નીચ કુળ નથી, એની ચર્ચા શું કરવા જોઈએ? તમે માનતા લાગો છો એમ કેવું છે. પ્રશ્નકારને શું કેવું છે કે ઉચ્ચ કુળને નીચ કુળને તમે માનતા લાગો છો ત્યારે આ ચર્ચા કરો છો ને? કે કોઈ ઉચ્ચ કુળ જેવું કાંઈક હોવું તો જોઈએ ને, નહીંતર તમે આ ભેદ શું કરવા પાડો છો? શું ઉત્તર? કે લૌકિક કાર્યમાં તો અસત્ય પ્રવૃત્તિ પણ સંભવે, પરંતુ ધર્મ કાર્યમાં તો અસત્યતા સંભવે નહીં. શું લૌકિકમાં ઠીક છે સત્ય અસત્યનો ભેદ ઓછો હોય, પણ ધર્મમાં એવું ચાલે નહીં. માટે ધર્મ પદ્ધતિમાં તો કુળ અપેક્ષાએ મહંતપણું સંભવતું નથી, પણ ધર્મ સાધનથી જ મહંતપણું હોય છે. અને ભગવાન મહાવીર દેવનો મોટો દ્રષ્ટાંત છે કે ગૌતમ સ્વામી બ્રાહ્મણ હતા છતાં અને કુળ ધર્મે જૈન નહોતા છતાં પણ ગૌતમ એમના પ્રથમ ગણધર, મુખ્ય ગણધર થયા. તો એક પોતાના ધર્મના કારણે થયા છે, કુળના કારણે થયા નથી. માટે જૈન ધર્મમાં ધર્મ અપેક્ષાએ કુળનું મહત્વ નથી એમ કહેવાય. ધર્મ અપેક્ષાએ કોઈ કુળનું મહત્વ નથી. એટલે ધર્મ સાધનથી જ મહંતપણું હોય છે. બ્રાહ્મણાદિ કુળોમાં જે મહંતતા છે તે ધર્મ પ્રવૃત્તિથી છે. બ્રાહ્મણોને ઊંચા કુળ માળા શું કરવા માનવામાં આવે છે કે મોટા ભાગે એમની પ્રવૃત્તિ બીજા કરતા ધાર્મિક પ્રવૃત્તિ વિશેષ હોય છે. આમ તો ખરેખર તો જે પાંચમા ગુણ સ્થાને છે એને બ્રાહ્મણ કહેવાય છે. જૈન જૈનમાં કોને બ્રાહ્મણ કહે છે? પાંચમા ગુણ સ્થાન વાળા ઉચ્ચ કુટીના શ્રાવકને. મધ્યમ પડીમાંથી આગળ, છ સાત પડીમાંથી આગળ જાય એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. બ્રહ્મેચરતી રીતિ બ્રાહ્મણા, હા, બ્રહ્મનામાં આત્મામાં જે વિચરણ કરે છે, ચરે છે, એને અમે બ્રાહ્મણ કહીએ છીએ. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ઋષભદેવ ભગવાન થી ચાલુ થયું છે. બ્રાહ્મણાદિ કુળોમાં જે મહંતતા છે તે ધર્મ પ્રવૃત્તિથી છે. ધર્મ પ્રવૃત્તિ છોડી હિંસા આદિ પાપ પ્રવૃત્તિમાં પ્રવર્તતા મહંતપણું કેવી રીતે રહે? તેનું મહંતપણું રહે નહીં. એટલે ગાદીનો વારસો નથી. ધર્મની અંદર ગાદીનો વારસો હોય નહીં. શું આ ગાદીએ બેસાડી દે છે ને? સંપ્રદાયોની અંદર આ બધા આશ્રમોની અંદર બેસાડે છે, ને અત્યારે ઘણા એવા આશ્રમ ચાલે છે એનો દીકરો એની ગાદીએ બેસે, એનો દીકરો સ્વામિનારાયણમાં ચાલે છે. જૈન ધર્મમાં એવું થોડું ઘૂસ્યું હતું, આ પ્રતારકમાં એવું ઘૂસી ગયું હતું. હજી છે દક્ષિણમાં, હજી છે આયા આ મૂળ બિદ્રીમાં અને શ્રવણ બેલગુલામાં બે જગ્યા હજી એમ જ ચાલે છે. એવા મેળા હતા મૂળ બિદ્રી વાળા ચારુ કીર્તિ, એ બધા ચારુ કીર્તિ જ કહેવાય છે. જેટલાને ગાદીએ બેસાડે એ બધા એને ચારુ કીર્તિ. અહીંયા આવ્યા હતા, અહીંયા આવ્યા પછી અહીંયા ઉતરતા કાંતિબેન, ત્યાં કાંતિબેન તમારા બંગલે ઉતરે ત્યાં રાધા મંદિર પ્લોટમાં ઉપર વિનુબેન ત્યાં બાજુમાં સમજ્યા. હું તેડવા આવ્યું એમના તમારા સંપ્રદાયમાંથી, હું તેડવા આવ્યું. અરે હશે ત્યાં મંદિરમાં બધું હોય ને ત્યાં તો તમને બોલાવે છે. કાનજી સ્વામી તમારા વ્યા ગયા તો કાનજી સ્વામીની ગાદી કાઢો ને, કે કોઈ બ્રહ્મચારી હોય તેજસ્વી હોય જરા, તેજસ્વી એટલે બુદ્ધિ બુદ્ધિનો અંદર રાખો, ભણેલો ગણેલો શાસ્ત્રનો અભ્યાસી હોય હં, અને બધું બધાને સમાજને જરાક માન્ય થાય એવો હોય, એને આપણે કાનજી સ્વામી બનાવો. કાનજી જેટલા એની ગાદીએ બે બધા કાનજી સ્વામી, જેટલા એની ગાદી હવે એ બધા કાંજી સ્વામી. કાંજી સ્વામી ની ગાદી થાપો મને કે છો, બહુ દલીલ કરતા હતા, અમે આમ કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, અમે બધા ચારુ કૃત્ય આવે છે આમ કરીએ. ત્યાં શું કરે, પાઠશાળામાં છોકરાઓને નાનપણથી દાખલ કરે, એમાં પછી એવો કોઈ હોય એને પસંદ કરે કે આના પછી આને ગાદીએ બેસાડવાનું. એવી રીતે એવી વારસાગત કે પરંપરાગત મને બાપ દીકરા ન હોય બ્રહ્મચારી એટલે એ તો સવાલ નથી, પણ એવી રીતે કોઈ વ્યક્તિને જોઈને એને વારસો આપો તો તમારું બધું હચવાય રહીને જળવાય રહીએ, નહીં તો બધું વિખાઈ જશે એમ કે શું. બધું બધું ધ્યાન રાખે છે. સોનગઢમાં શું બને આમ, સોનગઢ જઈને આવેલા પાછા એટલે બધી ખબર, ત્યાં તો તરત ખબર પડે અડધી કલાક કલાક રહીએ ને શું, એટલે બધું જાણીને આવેલા. પછી કોકને કીધું કે મારા મારો એક પ્લોટ લઈ લ્યો, મારે અહીંયા બંગલો કરવો છે, હું આવીને રહીશ અહીંયા, અને કોકને ગાંધી સ્વામી બનાવીશ કિંગ મેકર તરીકે. એ ઘણા ઘણા વિચારો એમણે કરેલા, એ બહુ રાજકારણી છે, પોલિટિશિયન છે બધા. હા ગાદી વારસ કોણ એમ કે આપણે તો ભગવાન મહાવીર સ્વામી નો દાખલો દેવો, તો ભગવાન મહાવીર સ્વામી કોઈને ગાદી હંપતા ગયા હે, કે મારા પછી આવડો અમારી ગાદી છે અને તમે બધા માનજો એમ કીધું કોઈ નહીં. જે ગુણ પ્રગટ કરે તે ધર્માત્મા તે મહાત્મા, ગુણ પ્રગટ ન કરે વિષય કૃષ્ણ એના પરિણામ હોય એને માનવાના હોય સીધી વાત એ છે. હા ગુરુદેવ ની હયાતી માં ઘણા પૂછ્યું, સાહેબ આપના પછી કોણ, સાહેબ આપના પછી કોણ, ગુરુદેવ જવાબ જ નતા દેતા. દેતા હતા કેમ, કે અહીંયા કોઈને થાપવા ઉથાપવાનો પ્રશ્ન છે નહી, ગુણ ગુણ ની પૂજા છે, ગુણ ને માને તો ગુણ ની પૂજા બસ, વ્યક્તિની પૂજા નથી પણ ગુણની પૂજા છે. ઓલી ગુણની પૂજા પડતી મૂકીને મૂકીને વ્યક્તિ પૂજા થઈ જાય તો એમાંથી ઘણા અનિષ્ટ ઉત્પન્ન થાય છે. હા કોઈને નહીં કઈ પ્રશ્ન જ નહીં કે અમારે ક્યાં અહીંયા વેપાર માંડ્યો છે, ત્યાં પેઢી હલાવી છે. હા અમે જે ધર્મ સમજ્યા છીએ તમને સમજાવીએ છીએ, તમારી યોગ્યતા હોય તો સમજો, ન યોગ્યતા હોય તો અમે અમારા રસ્તે જાઓ. એ બધો વિચારો જ ફરી ગયા હતા ને, સંપ્રદાયમાં દીક્ષા નહોતા આપતાનું કારણ શું છે, કે પોતે તો સંપ્રદાય છોડવા માંગતા હતા, બીજાને ક્યાંથી અંદર નાખે ડૂબાડે, પોતે તો નીકળવા માંગતા હતા તો બીજાને અંદર નાખે ક્યાંથી, એટલે તો પ્રશ્ન નતો. વળી કોઈ કહે છે કે અમારા પૂર્વ વડીલો મહાન ભક્ત થઈ ગયા છે, સિદ્ધ થયા છે અથવા ધર્માત્મા થયા છે, અને અમે તેમની સંતતિ છીએ, માટે અમે ગુરુ છીએ, કુળ પરંપરાથી ગુરુ. પણ એ વડીલોના વડીલો તો એવા હતા નહીં. હવે તેમની સંતતિમાં અમને ઉત્તમ કાર્ય કરતા જો ઉત્તમ માનો છો, તો એ ઉત્તમ પુરુષોની સંતતિમાં જે ઉત્તમ કાર્ય ન કરે તેને શા માટે ઉત્તમ માનો છો? ઉત્તમ કાર્ય કરે એને ઉત્તમ માનો, હીણું કાર્ય કરે એને હીણા માનો. સીધી ન્યાયની વાત છે. શાસ્ત્રમાં અથવા લોકમાં પણ પ્રસિદ્ધ છે કે પિતા શુભ કાર્ય વડે ઉચ્ચ પદ પામે તથા પુત્ર અશુભ કાર્ય વડે નીચ પદ પામે છે. શુભ કાર્ય કરે તો બાપની કીર્તિ હારી હોય, છોકરો નામ બોલે તો કઈ એને કઈ માને નહીં લોકો. અથવા પિતા અશુભ કાર્ય વડે નીચ પદ પામે ત્યારે પુત્ર શુભ કાર્ય વડે ઉચ્ચ પદ પામે છે. એવું બને કે ભાઈ એના બાપમાં કઈ ઠેકાણું નતું, છોકરો તો કોઈ બહુ જ ધર્માત્મા પાયકો છે એમ કે શું. માટે પૂર્વ વડીલોની અપેક્ષા એ મહંતતા માનવી યોગ્ય નથી. એ પ્રમાણે કુળ વડે ગુરુપણું માનવું એ મિથ્યા ભાવ સમજવો. જુઓ ચોખ્ખું લીખું છે, કુળ વડે ગુરુપણું માનવું એ મિથ્યા ભાવ સમજવો. ભલે કોઈ પટ વડે ગુરુ પણ હું માને છે, આ તો કુળ વડે એટલે દીકરાના દીકરાને ગાદીએ, હવે પટ એને ગાદી આપે એને પટ કહેવામાં આવે છે. હું કપડું ઉઠાડે એક વિધિ હોય છે, એને એ વિધિ કર્યા ભાઈ ને એને ખેસ કે ઉઠાડે એ ગાદી થઈ ગઈ ને મૂળી મૂળી ગયા. ભલે કોઈ પટ વડે ગુરુ પણ હું માને છે, પૂર્વે કોઈ મહાન પુરુષ થયા હોય તેની પાટે જે શિષ્ય પ્રતિ શિષ્ય ચાલ્યા આવતા હોય તેમાં મહંત પુરુષ જેવા ગુણ ન હોય તો પણ તેમાં ગુરુપણું માનવામાં આવે છે. ગૌતમ સ્વામીનો બહુ મોટો જીવંત દ્રષ્ટાંત છે. બધા પડ્યા સમોસરણમાં જૈનો જૈન કુળના આવેલા બધા પડ્યા રહ્યા અને બ્રાહ્મણ કુળમાં આવ્યા એને શિષ્ય બનાવ્યા એ યોગ્યતા જોઈને.
બરોબર,
એ શું બતાવે છે કે અહીંયા કુળ ફૂલ ને કઈ લેવા દેવા નથી, અહીંયા લાયકા તારે સંબંધ છે એ બતાવે છે. જો એમ જ હોય તો પાટમાં તો કોઈ ગાદીપતિ ભસ્ત્રીગમન આદિ મહાપાપ કાર્ય કરશે, શું તે પણ ધર્માત્મા થઈ જશે અને સુગતિને પ્રાપ્ત થશે. પણ એ એમ તો સંભવે નહીં. તથા જો તે મહાપાપી છે તો તેને ગાદીનો અધિકાર જ ક્યાં રહ્યો? માટે જે ગુરુપદ યોગ્ય કાર્ય કરે તે જ ગુરુ છે. મહાન કાર્ય કરે, મહાન ગુણવાન હોય તે ગુરુ. બાકી એના કાર્યમાં ઠેકાણું ન હોય, જીવનમાં ઠેકાણું ન હોય તો લૌકિકમાં પણ નથી આપતા. આ ઇંગ્લેન્ડમાં એ માથાકૂટ થાય છે ને, રાજગાદી ઉપર ગમે એને નથી આવવા દેતા, એનું કારણ એ છે. લૌકિકમાં એ લોકો નિયમ હાથવે છે. આ તો ધર્મનો પવિત્ર રસ્તો છે, એમાં તો કઈ ગડબડ ચાલે નહીં. મળી કોઈ પહેલા તો સ્ત્રી આદિના ત્યાગી હતા પણ પાછળથી ભ્રષ્ટથી વિવાહ આદિ કાર્ય કરી ગ્રસ્ત થયા, તેમની સંતતિ પણ પોતાને ગુરુ માને છે કે અમે બહુ ફલાણાના દીકરા છે. પણ ભ્રષ્ટ થયા પછી ગુરુપણું ક્યાં રહ્યું? એ તો ગ્રસ્ત વતે પણ થયા. હા, એટલું વિશેષ થયું કે આ ભ્રષ્ટ થઈ ગ્રસ્ત થયા તો તેને મૂળ ગ્રસ્ત ધર્મી કેવી રીતે ગુરુ માને? એને તો ગુરુ માનવાનો પ્રશ્ન રહેતો નથી. ત્યાગી થઈને પાછા ગ્રસ્ત થાય તો એને પાછા ગુરુ માનવાનો કોઈ કારણ હોઈ શકે નહીં. વળી કોઈ અન્ય તો બધા પાપ કાર્ય કરે પણ માત્ર એક સ્ત્રી પરણે નહીં અને એ જ અંગ વડે પોતાનું ગુરુપણું માને છે. હવે એક બ્રહ્મચર્ય જ પાપ નથી, પરંતુ હિંસા પરિગ્રહ આદિ પણ પાપ છે. સાધુ થાય છે તે સાધુ થાય, દીક્ષા લીધી હોય તે લગ્ન તો ન કરે પણ પરિગ્રહ રાખે. એ કરવા છતાં પણ તેમને ધર્માત્મા ગુરુ કેવી રીતે મનાય? બીજું, એ કઈ ધર્મ બુદ્ધિ થી વિવાદ દીકનો ત્યાગ થયો નથી પણ કોઈ આજીવિકાના કારણથી ગરીબ સ્થિતિમાં દીક્ષા લીધી હોય તો, અથવા લજ્જા આદિ પ્રયોજન અર્થે વિવાહ કરતો નથી, શું જો ધર્મ બુદ્ધિ હોત તો હિંસા અધિક શા માટે વધારે થાય, અથવા પરિગ્રહ શું કરવા રાખત? ભાઈ, જેનામાં ધર્મ બુદ્ધિ નથી તેને શીલની દ્રઢતા પણ રહે નહીં, અને વિવાહ કરે નહીં ત્યારે તે પસ્ત્રીગમન આદિ મહાપાપ ઉપજાવે. તેથી એવી ક્રિયા હોવા છતાં તેમાં ગુરુપણું માનવું એ મહાભ્રમ બુદ્ધિ છે. એનો અર્થ જ એ કહેશે આગળ, તમે પરીક્ષા કરીને માનો, જેને માનો એની પરીક્ષા કરો. મળી કોઈ કોઈ પ્રકારના વેશ ધારવાથી ગુરુપણું માને છે. હા, કોઈ બહારના ત્યાગથી તો કોઈ વેશ પલટો કરે, સફેદ કપડાં કે ભગવા કપડાં કે શું, અથવા નગ્નપણું, પણ માત્ર વેશ ધારવાથી શું ધર્મ થયો કે જેથી ધર્માત્મા તેને ગુરુ માને? તેમાં કોઈ ટોપી પહેરે છે તો કોઈ ગોદડી રાખે છે, ગુદડી આની મતમાં વધારે છે. નરસિંહ મહેતા ટોપી પહેરે ને એવી ટોપી પહેરવાના સંપ્રદાય છે એમાં, શું એ લોકોમાં. કોઈ ચોળા પહેરે છે તો કોઈ ચાદર ઓઢે છે, કોઈ લાલ વસ્ત્ર રાખે છે, કોઈ શ્વેત વસ્ત્ર રાખે છે, તો કોઈ ભગવાન વસ્ત્ર રાખે છે. બૌદ્ધના સાધુ એકદમ લાલ કથઈ જેવા, લાલ અથવા કથઈ જેવા રાખે છે. કોઈ ટાટ પહેરે છે, કોઈ મૃગશાલા પહેરે છે, મગનું ચામડું પહેરે છે, તથા કોઈ રાખ લગાવે છે, ભભૂતિ ઇત્યાદિ અનેક સ્વાંગ બનાવે છે. ઘણી ખબર છે ટોડરમલજીને, જુદી જુદી જાતના ધર્મગુરુના વેશમાં આ બધા પ્રકાર હોય છે. શું? પણ જો શીત ઉષ્ણાદિક સહન થતા નથી તથા લજ્જા આદિ છૂટી નથી તો પાઘડી અને અંગરખા આદિ પ્રવૃત્તિ રૂપ વસ્ત્રાદિકનો શા માટે ત્યાગ કર્યો? શું? તો પછી આટલો ત્યાગ હું કરવા કર્યો? શું? અને એને છોડી આવા સાંગ સ્વાંગ બનાવવામાં કયું ધર્મનું અંગ થયું? આમ કહીને એમ કહ્યું કે ગુણ પ્રગટા પહેલા તું વેશ બદલીશ નહીં એમ કહે છે. કેમ કે લોકો વેશમાં મોહ પામે છે, પહેલા ગુણ પ્રગટાવજે. અને ગુણ વધી જાય પ્રગટેલા પછી આપોઆપ જે ત્યાગ થાય એ ત્યાગ સાચો છે. લોકોને ભ્રમમાં નાખવા વેશ બદલવો નહીં. આમ વેશ બદલે છે, નામ બદલે છે, કરે છે ને લોકો. પણ માત્ર ગ્રહસ્થોને ઠગવા માટે જ આવો આવા વિષો છે એમ જાણવું જો ઠીક. બીજાને પૂજ્ય બુદ્ધિ કરાવવા માટે અમુક ત્યાગનો વેશ રાખવો એ તો ઠગવાની વાત છે. કારણ કે જો તેઓ ગ્રહસ્થ જેવો પોતાનો સ્વાંગ રાખે તો ગ્રહસ્થ કેવી રીતે ઠગાય? કહ્યું ને ઓલે દિલ્હીમાં એક આપણા દિગંબર આચાર્ય છે, બધું કામ તો બધા લૌકિક કરે, શું સમાજની માથાકૂટમાં બહુ રહીએ છે. રતનલાલજી કલકત્તા વાત કરતા હતા, એમને ત્યાં હતું ત્યારે. મહારાજ આ બધું આપણે કરાય જૈનમાં અને આપણા શાસ્ત્રમાં? તો હું સમજુ છું કે મેં શાસ્ત્ર વાંચ્યા છે. રતનલાલજી તમે વાંચ્યા છે એમ નહીં, મેં વાંચ્યા છે કે ન કરાય એવી સાચી વાત છે. પણ હવે કપડાં પહેરીને તમારી જેમ કુર્તો ને ધોતિયું પહેરીને હું વાત કરું તો મારું કોઈ સાંભળે કે? આ કપડાં ઉતરે છે ત્યારે બધા સાંભળે છે કે મારું, ઠીક છે? સમાજ માને મારું, એટલા માટે હું ત્યાગી થયો છું. ઠીક, આવા બધા ઠેકાણા વગરના માણસો બહુ પ્રસિદ્ધ છે. પણ તેમને આવા વેશ દ્વારા આ ગ્રહસ્થો પાસેથી આજીવિકા ધન આદિ તથા માનાદિક પ્રયોજન સાધવું છે. માનનું ખાસ પ્રયોજન, મારું કીધું માને, હું ત્યાગી છું, મુનિ છું, આચાર્ય છું, એટલે મારું કીધું માને, આખો સમાજ, આખો સમાજ માને, એટલા માટે આમ કરવું પડે છે. ઠીક, તેથી તેઓ એવા સ્વાંગ બનાવે છે અને ભોળું જગત એ સ્વાંગ જોઈને, એટલે ભોળું કયો કે મૂર્ખ માણસો છે એ ખાલી વેશને પૂજે છે. કોનો? અમારા ભગવાનનો વેશ છે, મહાવીરનો વેશ છે. મહાવીરને કીધી વેશ હતા, એમણે ના પાડી છે કે મારે કોઈ વેશ છે નહીં, આત્માને વેશ હોય નહીં કોઈ. ભોળું જગત અથવા મૂર્ખ માણસો એ સ્વાંગ જોઈને ઠગાય છે અથવા ધર્મ થયો માને છે, પણ એ ભ્રમ છે.
એ મિથ્યાત્નું પોષણ છે, એમાં બીજું કઈ નથી, પણ ગ્રહિત મિથ્યાત્નું પોષણ છે. ઉપદેશ સિદ્ધાંત રત્નમાં કહ્યું છે કે શું, આ શાસ્ત્રની એક ગાથા આપી છે કે જઈ કુવી વેસારતો મુસિજમાણો વિમનય હરિસમ તહ મિચ્છ વેસમ સુહિયા ગયમ પીણ મુણંતી ધમ્મણી. જેમ કોઈ વિષયાસક્ત પુરુષ ધનાદિ ઠગાવતો હોવા છતાં પણ હર્ષ માને છે, તેમ મિથ્યાવેશ વડે ઠગાતા જેવો નાશ પામતા ધર્મધનને જાણતા નથી. ધર્મનું ધન લૂંટાય છે, જેમ વિષયા પાસે જ લૂંટાય છે, એમ આને અને આ ઠગારાને વિષયના સ્થાને મૂક્યા કે તારા ધર્મધનને લૂંટે છે. આ તો શું એ ધર્મધનને લૂંટાતું જાણતા નથી. ભાવાર્થ એ મિથ્યાવેશવાળા જીવો જીવોની શુશ્રુષા આદિ કરવાથી, સેવા કરવાથી પોતાનું ધર્મધન નાશ પામે છે. મિથ્યા દ્રઢ થાય ને એટલે ધર્મધન નાશ પામે છે, તેનો તો તેમને ખેદ નથી, પણ ઉલટા મિથ્યા બુદ્ધિથી એ હર્ષ કરે છે. અમે ફલાણાના ભક્ત, અમારા ફલાણા ગુરુ ભાઈ, તારા આત્માને એમાં મોટું નુકસાન છે, રાચવા જેવું નથી.